જાણી શકે છે. વિભાવ અજ્ઞાન છે એ તો ટળી જાય છે. એ વિભાવ અજ્ઞાન કઈ કાયમી ચીજ નથી. એમ અંદર માં એક જિજ્ઞાસા ઉભી થઈ છે, પણ જિજ્ઞાસા ની સાથે એને આ અજ્ઞાન દશા કેમ ટળે એવો પણ અંદર ગર્ભિત એનો પ્રશ્ન રહેલો છે. અજ્ઞાની છે એનો તો હું સ્વીકાર કરું છું, પણ એ અજ્ઞાન દશા ક્યાં સુધી રહે છે? એટલે કે એ કાયમ રહેનારી ન હોઈ શકે, કાયમ રહે એમ મને લાગતું નથી. પણ એ અજ્ઞાનની ઉત્પત્તિનું કારણ શું અને એ અજ્ઞાનનો અભાવ કેમ થાય એ કૃપા કરીને મને સમજાવો. મુદાની ગાથા છે. હું કહેવા માંગે છે એમાં ને એમાં ઉપયોગ લગાવો. આગળ પાછળ ગાથાના વિચારો કરે તો આ ગાથામાં શું કહેવા માંગે છે એની સમજાય. માનસિક એકાગ્રતા તો અધ્યાત્મ શાસ્ત્રનું અધ્યયન કરવામાં, સ્વાધ્યાય કરવામાં માનસિક એકાગ્રતા તો જોઈ. પછી મન ચારે બાજુ ક્યાંય ભમતું હોય તો આ ગાથામાં શું કહેવા માંગે છે એ ખ્યાલ ના આવે અને એની બીજી ગાથાના ઘોડા ઉઠે. આ ગાથામાં શું કહેવા માંગે છે ખ્યાલ ના આવે. માટે જે ગાથા ચાલતી હોય એમાં ને એમાં ઉપયોગ લગાવવો અને એમાં શું કહેવા માંગે છે એ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અહીંયા કહે છે કે આત્મા અજ્ઞાની ક્યાં સુધી રહે છે એ કૃપા કરીને એના ઉત્તરમાં ગાથા છે. ગમે અજ્ઞાની ક્યાં સુધી રહે એવો એક પ્રશ્ન છે. એના ઉત્તરમાં સુખુંદાચાર્ય ભગવાને સીધી વાત કરી કે જ્યાં સુધી આ આત્મા છે એની બુદ્ધિ રાગ મારો શરીર મારો મારામાં રાગ ને રાગમાં હું એવી બુદ્ધિ જ્યાં સુધી જીવ રાખશે ત્યાં સુધી તે અજ્ઞાની રહેવાનો છે એમ સુખુંદાચાર્ય ભગવાને ગાથામાં કહ્યું. પછી ટીકાકાર એમાં એ અજ્ઞાન નો નાશ કેમ થાય એ પણ ઉપાય એમાં બતાવો. એનો અનુયાદ જ્યાં સુધી આ આત્માને પોતાના આત્માની વાત છે, બીજા શું કરે છે ને બીજા શું માને છે એ શિષ્યનો પ્રશ્ન નથી. પોતાનો એ પ્રશ્ન ઉઠાવ્યો પોતે. બીજા અજ્ઞાની ક્યાં સુધી રહે જીવો એની એને ચિંતા નથી. આ આત્મા ક્યાં સુધી અજ્ઞાની રહે પોતાનો પ્રશ્ન પૂછ્યો છે શિષ્ય, કે જ્યાં સુધી આ આત્માને આત્મા એટલે ચૈતન્ય મૂર્તિ જ્ઞાનાનંદ પરમાત્મા એને આત્મા કહેવામાં આવે. એ આત્મા ત્રણેકાળ શુદ્ધ છે, ત્રણેકાળ મુક્ત છે અને ત્રણેકાળ નિરાલંબી તત્વ છે. એવો જે આ આત્મા છે તેને નાનાવનાદિ દ્રવ્ય કર્મ ભાવ કર્મ અને શરીર આદિ નવ કર્મ માં જે આત્માથી ભિન્ન તત્વ છે, શરીર મન વાણી કર્મ રાગ દયાદાનના પરિણામ દેશના લગતી સાંભળવાનો વિકલ્પ આદિના જે શુભાશુભ ભાવો છે એમાં આ હું છું જે આત્માથી સર્વથા ભિન્ન છે. શું કહ્યું? કથનથી ભિન્ન નથી, આત્માથી રાગાદી ગુણપાપના ભાવ શુભાશુભ ભાવ જળ કર્મ અને કરી આત્માથી અત્યંત સર્વથા ભિન્ન છે. કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન એમાં નથી. એ જે આત્માથી ભિન્ન તત્વ છે એમાં આ હું છું, અને હુંમાં એટલે આત્મામાં એટલે મારામાં આ કર્મ નો કર્મ છે એવી બુદ્ધિ જ્યાં સુધી જીવ રાખે છે ત્યાં સુધી આ આત્મા અપ્રતિબુદ્ધ છે. એમ ટૂંકાણમાં ભૂમભૂન આચાર્ય ભગવાને 2000 વર્ષ પહેલાની ગાથા છે એમાં ટૂંકાણમાં આટલું કહ્યું. હવે સંક્ષેપ રૂચિ વાળો જીવ હોય એ તો આટલામાં સમજી શકે છે, પણ ત્યાર પછીના 1000 વર્ષે અમૃતકરાચાર્ય ભગવાન થયા દેવશ્રીને ખ્યાલ આવ્યો કે ગુણગુણ ભગવાનની ગૂઢ વાણીને સમજનારા જીવો અલ્પ છે. કેમ કે જ્ઞાન હીણું થતું જાય છે અંતિમ કાળમાં, એટલે ગાથામાં રહેલા ભાવનો વિસ્તાર કરવો તેને ટીકા કહેવામાં આવે છે. એ પ્રાકૃત ગાથા મૂળ છે એનું સંસ્કૃતમાં ટીકા કરી 1000 વર્ષ પૂર્વ આજથી 2000 વર્ષ પહેલા કુંકુંડ આચાર્ય ભગવાન થયા મદ્રાસથી 80 માઇલ દૂર કુનુર હિલ છે ત્યાં એની તપોભૂમિ મહાવિદ્ય ક્ષેત્રમાં રહીને આવ્યા અને 8 દિવસ ત્યાં રહીને બગાડ્યા, યાત્રા કરી સાક્ષાત શ્રીમંદર ભગવાનના દર્શન કર્યા. ત્યાંથી આવીને કુનુર હિલ ઉપર આ સમયસાર પ્રવર્તનસાર નિયમસાર આદિશાંતિ રચના કરી એને 2000 વર્ષ થયા તાવપત્ર ઉપર છે. એના પછી 1000 વર્ષે અમૃતચંદ્ર આચાર્ય થયા દિગંબર સંત વનવાસી. ભાવલિંગ અને દ્રવ્યલિંગ, ભાવલિંગ એટલે શુદ્ધ ઉપયોગી મુનિ તેને ભાવલિંગ કહેવામાં આવે છે, અને દ્રવ્યલિંગ એટલે પાયની દેહની લગ્નતા જ્યાં વાણો તાણો શરીર ઉપર ન હોય પરિગ્રહ એને ન હોય તેને બાહ્યનું દ્રવ્યલિંગ કહેવામાં આવે છે. અંતરનું સદુપયોગ આનંદનું ભોજન તેને ભાવલિંગ કહેવામાં આવે છે. એવા સમર્થ મુનિરાજ તેનું નામ ત્રીજું છે મંગલમ ભગવાન વિરો મંગલમ ગૌતમો કરી મંગલમ કુંડારી ધર્મો એવા સમર્થ આચાર્ય થયા. એના પછી 1000 વર્ષે અમૃતચંદ્ર આચાર્ય થયા એ પણ સમર્થ આચાર્ય. સંસ્કૃતમાં ગુરુદેવ ફરમાવતા હતા કે આ સંસ્કૃત ટીકા ન ભૂતો ન ભવિષ્ય એવી સંસ્કૃત ટીકા છે, સમયકાળની આત્મખ્યાતિ નામની ટીકા. એમાં હવે ટીકા એટલે વિસ્તાર હોય એનો વધારે વિસ્તાર કરવો એનું નામ ટીકા કહેવામાં આવે છે. ટીકા પેલા દ્રષ્ટાંત આપે છે જેવી રીતે સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ ભાવોમાં નવકર્મનો દ્રષ્ટાંત આપે છે. શરીરથી ભિન્ન કળાનો દ્રષ્ટાંત આપે છે. માટીમાં થી ઘરો બને છે એનો દ્રષ્ટાંત આપે છે કે સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ ભાવોમાં તથા પોળો તળિયું પેટાળ આદિના આધારે પરિણત થયેલ પૂજગલ દ્રવ્યના સ્કંધોમાં એ પૂજગલની એક સમયે એક પરમાણુની અવસ્થા નથી, પણ અનંત પરમાણુનો પિંડ તેને પૂજગલ સ્કંધ કહેવાય, અને એ ઘડો છે એ અનંત પરમાણુનો પિંડ છે. તે પૂજગલના સ્કંધોમાં આ ઘડો છે, પૂજગલમાં આ ઘડો છે, અને ઘડામાં આ સ્પર્શ સ્કંધ વર્ણ આદિ ભાવો તથા પૂર્ણ તળિયું પેટાળ આદિના આકારે પરિણત ઉદગલ સ્કંધો છે એમ વસ્તુના ભેદથી અનુભૂતિ થાય છે. એ વાત તો સાચી છે કે માટી અને માટીના પરિણામ એક જાતના હોવાથી અભેદ પ્રાણી અનુભૂતિ થાય છે. માટી અને માટીના પરિણામ એની એક જાત હોવાથી એ માટી જ છે એવી તો અનુભૂતિ થાય છે. એક જાતના પરિણામમાં ભેદ પ્રાણી અનુભૂતિ એ તો વાસ્તવિક છે, એ તો કઈ ખોટું નથી. એ તો દ્રષ્ટાંત સવળો કયો, જેમ આત્માને આત્માનું જ્ઞાન એની અભેદપણે અનુભૂતિ થાય છે એ તો વાસ્તવિક છે. ઠંડું પાણી અને પાણીની અવસ્થા શીતળ ઠંડી એની અભેદપણે અનુભૂતિ થાય છે એ તો વાસ્તવિક છે. પણ પાણી ઠંડું અને એની અવસ્થા ઉષ્ણ એવો અનુભવ એ અજ્ઞાન છે, એ વાસ્તવિક નથી. કેમ કે ઉષ્ણતા અગ્નિના પરિણામ છે, એ પાણીના પરિણામ નથી. આ જો અનાદિ કાળની ભૂલ ક્યાં છે એની આ વાત ચાલે છે. બે મત પ્રવર્તે છે અનાદિકાળના. એક કહે છે કે રાગ જીવના પરિણામ છે, અનુભવી કહે છે કે રાગ ભૂતગલના પરિણામ છે. આ મોટી તકરાર અનાદિની આવી આવે છે, આજ પણ છે. શું કહ્યું? જ્ઞાનીનો પ્રતિભાસ એમ થાય છે કે આ રાગાદિક પરિણામ ભૂતગલના છે એમ એને ભાસે છે, અને અજ્ઞાનીને એમ ભાસે છે કે આ રાગાદિક પરિણામ જીવના છે, આત્માના છે, મારા છે. બેના પ્રતિભાસમાં મોટો તફાવત છે. સમ્યક દ્રષ્ટિ ને મિથ્યા દ્રષ્ટિને પદાર્થના પ્રતિભાસમાં તફાવત છે. ધર્મભાઈ હા પાડે છે. એકને એમ લાગે છે કે આ રાગ જીવના પરિણામ, જેતનભાઈ એકને એમ લાગે છે કે રાગ છે એ મારામાં થાય છે, મારા છે, હું એને કરું છું, અને એ જીવના પરિણામ છે, આત્માના પરિણામ છે. રાગ જીવમાં નથી થતો તો ક્યાં ભીતમાં થાય, માટે જીવના જ પરિણામ છે. જીવની સત્તામાં જીવ કરે તો થાય, અને કરે છે તો ભોગવે પણ. જીવ છે એમ અનાદિ કાળથી એને મોટી ભ્રાંતિ થઈ છે. બીજાના પરિણામ અને પાસે જીવના પરિણામ એનું નામ અજ્ઞાન. શું કહ્યું? કે હોય બીજાના પરિણામ અને પાસે જીવના પરિણામ એનું નામ અપ્રતિભૂત ને અજ્ઞાની છે. બોલશે હમણાં એ ભૂતગલના પરિણામ છે, કેસે ગળે ઉતારવા જેવી ચીજ છે. અનાદિનું એ પક્ષ છે કે રાગ જીવમાં થાય, રાગમાં હું ને હુંમાં રાગ, એ અપ્રતિભૂત અજ્ઞાનીનું લક્ષણ છે. જીવનભાઈ પ્રશ્ન કર્યો હતો ને કે આ પુણ્યના પરિણામને કોણ કરે છે, એ આત્મા કરે છે કે ના, આત્મા એ કરતો નથી, એને કરતા માને એ અપ્રતિભૂત અજ્ઞાની છે. માને છે એવું સ્વરૂપ નથી. જો માનતો હોય કે રાગ જીવમાં થાય છે એમ તો માને છે. હવે જો એની માન્યતા સાચી હોય તો સમ્યક દર્શન કહેવાય, સમ્યક જ્ઞાન કહેવાય, એને આનંદ નો અનુભવ આવવો જોઈએ. પણ માને છે, જે માને છે એવું આત્માનું સ્વરૂપ નથી. બીજાના પરિણામ ને બીજાના માને છે. વ્યવહાર નહીં ની વ્યાખ્યા છે. વ્યવહાર નહીં કોને કહેવી? કે બીજાના ભાવ ને બીજાનો કહે તેને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. વ્યવહાર નહીં ની વ્યાખ્યા છે. સમયસાર માં વ્યાખ્યા છે, 56 નંબર ની ગાથામાં છે. વ્યવહાર નહીં બીજાના ભાવ ને બીજાનો કહે. દ્રષ્ટાંત આપ્યો છે, કપડું રાખું તો રાતાપણું છે એ કપડાનો ભાવ નથી, કપડાના પરિણામ નથી, કે કપડાના પરિણામ પણ નથી. કપડું સફેદ અને એના પરિણામ રાતા, એમ ન હોય ભાઈ, એમ ન હોય. એ રાતાપણું એ રંગનો ધર્મ છે, રંગના પરિણામ છે. કપડું મેલું થયું, કપડું મેલું છે, એમ વ્યવહારી જણો પરસ્પર વાત કરે છે, પણ એ મેલાપણું એ કપડા નો સ્વભાવ નથી, એ માટી નો ધર્મ, માટી નો સ્વભાવ છે. એમ જયારે એ જીવ જાણે ને માને, ત્યારે અજ્ઞાન ટળે ને જ્ઞાન પ્રગટ. આ એવી વાત છે. અજ્ઞાન કેમ થાય છે, એ ભૂલ પણ બતાવશે આમાં, અને એ ભૂલ કેમ ટળે એ પણ બતાવશે. કહે છે કે અજ્ઞાની અજ્ઞાની નો આ મોટામાં મોટો તફાવત, એક કે છે કે રાગી પૂતગલ છે, બીજો કે છે કે રાગી જીવ છે. ભલી વ્યવહાર ના પક્ષવાળા કહે કે જો રાગ જીવમાં થતો નથી, રાગી જીવ નથી, તો નિશ્ચયાભાસ પણ આવશે. આ એવો ભય બતાવે વ્યવહાર ના પક્ષવાળા. આ ભય શાસ્ત્ર નથી, આ તો ભય ભાંગીને નિર્ભય થવાની વાત ચાલે છે. કહે છે કે આ પૂતગલ અને પૂતગલ ના પરિણામ અભેદ ની અનુભૂતિ તો વ્યાજબી છે. પૂતગલ અને પૂતગલ ના પરિણામ એક જાત છે, માટે અભેદ ની અનુભૂતિ વ્યાજબી છે. પણ એમ વસ્તુના અભેદ થી અનુભૂતિ થાય છે તેવી રીતે, હવે તેવી રીતે સિદ્ધાંતમાં ઉતારે છે. કર્મ, કર્મ શબ્દ કયો છે, મૂળમાં કર્મણી છે શબ્દ, એનો અર્થ કરે છે કર્મ. કર્મ એટલે શું? મોહ આદિ અંતરંગ પરિણામો, મોહ રાગ દ્વેષ શુભાશુભ ભાવો, એ બધા કર્મના પરિણામ છે. કર્મના પરિણામને જીવના પરિણામ જાણવાને માનવા એનું નામ અજ્ઞાન છે, અને જીવના પરિણામને જીવના પરિણામ જાણવા જ્ઞાન આદિ, તો એ તો વ્યાજી છે. જીવ જ્ઞાનમય છે અને જીવના પરિણામે ઉપયોગ છે એ તો વ્યાજી છે. પણ જીવ જ્ઞાનમય હોવા છતાં એ રાગ જીવના પરિણામ છે એમ જાણવાને માનવા એનું નામ અજ્ઞાન, મિથ્યા, સંસાર, પાપ છે. એ પરિણામ આત્માના નથી. આ દયા, દાન, કરુણા, કોમળતાના પરિણામ જીવના નથી. વ્રત, તપ ને જપના ભાવ જીવના પરિણામ જ નથી, મૂળમાં ભૂલ છે. એ બધા પૂતગલ ના પરિણામ છે. ભાઈ શાંતિથી સાંભળવા જેવી ચીજ, આ તો સંતોએ અનુભવ કરીને વાત લખી છે. તને ન બેસે એટલે વસ્તુ કઈ ફરે એમ નથી, તારે ફરવું પડશે, વસ્તુ ફરશે નહીં. કર્મ મોહાદી અંતરંગ પરિણામો, અંદરમાં કે જીવની બહિર્મુખ અવસ્થામાં મોહ રાગ દ્વેષ શુભાશુ ભાવ થાય છે, એને અહીંયા પૂતગલ ના પરિણામ કહેવા છે. પૂતગલ ના પરિણામ ને તો પૂતગલ ના પરિણામ સૌ કોઈ કે, પણ પૂતગલ ના સંબંધથી થતો શુભાશુ ભાવ એ પણ પૂતગલ ના પરિણામ છે, જીવના પરિણામ નથી. દ્રવ્ય કર્મની સત્તામાં જે રાગ થાય એ તો દ્રવ્ય કર્મ ના પરિણામ છે, એનો અનુભવ એનામાં છે. પણ એમાં જોડાતા જે પર્યાયમાં શુભાશુભ ભાવ થાય છે, એ શુભાશુભ ભાવ પણ એક કર્મ ના પરિણામ છે, જીવના પરિણામ નથી. છતાં તને જો જીવના પરિણામ લાગે છે ત્યાં સુધી તું અપ્રતિભૂત અજ્ઞાની રહેવાનો છો. અજ્ઞાની રહેવું હોય તો રાગ ને જીવના પરિણામ માન, અને અજ્ઞાન દૂર કરીને જ્ઞાની થવું હોય તો પૂતગલના પરિણામ છે એમ જાણ. કે સ્વચ્છંદી થઈ જશે બધાય, અરે સ્વતંત્ર થઈ જશે, સમ્યક દર્શન થશે. આ સ્વચ્છંદી થવા માટે પૂતગલના પરિણામ કયા છે, કે પૂતગલના પરિણામ હોવા છતાં જીવના પરિણામ જીવ માની બેઠો છે, એની ભૂલ બતાવે છે. એ બીજાના પરિણામ છે, જીવના પરિણામ નથી, જીવની જાત નથી, જીવને આશ્રય થતો નથી રાગ. કેવી રીતે કર્મ, કર્મની વ્યાખ્યા કરી, મોહ આદિ, મોહ રાગ દ્વેષ માટુ ભાવ, પુનપાપના ભાવ, જેને ભાવ પ્રત્યે અથવા ભાવ આશ્રવ કહેવામાં આવે છે, એને અહીંયા કર્મના પરિણામ કેવા છે? કર્મના પરિણામને તો કર્મના પરિણામ સૌ કોઈ કહે કે જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મ છે ને, એ બધા ઉદગલના પરિણામ છે. અરે એ તો ઉદગલના પરિણામ સૌ કોઈ કહે, પણ અહીંયા તો કહે છે કે એના લક્ષ્ય થતા શુભાશુ ભાવ રાખે કોના પરિણામ બેસવું કઠણ છે, પણ થાય શું, બેસાડે તો કામ થાય. હું મોહવાદી અંતરંગ પરિણામ જે પર્યાયમાં થાય છે પરના લક્ષ્ય, એ પર્યાય ખરેખર જીવની નથી. એ પર્યાય જેના સંગે થાય છે માટે કર્મ કૃતભાવ છે. મોક્ષ માર્ગ પુરુષાર્થ ઉપાયમાં 14મી ગાથામાં ભગવાને કહ્યું કે કર્મકૃત રાગાદી પરિણામ, એનાથી ભગવાન આત્મા અસંયુક્ત રહિત હોવા છતાં એનાથી આત્મા રાગથી સહિત છે એમ જે માને ને જાણે છે એ સંસારનું બીજ છે. હવે એ જ્ઞાનીની વાત સાચી માનવી આપણે કે અજ્ઞાની કે છે રાગ જીવના પરિણામ, એક કે છે જીવના પરિણામ ને બીજા કે છે પુદ્ગલના પરિણામ, આ બે વચ્ચે પસંદગી જીવે કરવાની છે. તને જ્યાં રૂચે ત્યાં જા, અમને કઈ વાંધો નથી, બીજાને શું વાંધો? મનસુખભાઈ, તારે નિર્ણય કરવાનો છે. તારી સામે અત્યાર સુધી એક વાત હતી, ત્યાં સુધી તો બરાબર છે, ચાલતું તો અંધારો. તારી સામે એક વાત હતી કે આ રાગ દ્વેષ મોહના એ બધા જીવના જ પરિણામ છે, જીવ કરે છે અને જીવ દુઃખને ભોગવે છે. ત્યાં સુધી તો તારી પાસે એક વાત હતી, ત્યાં સુધી તો તું અનાદિથી માનતો આવતો હતો અને ઉપદેશ પણ એવો મળતો હતો, એટલે મિથ્યા તો દ્રઢ થતું હતું. એ વાત તો બરાબર છે, પણ હવે જયારે આત્મજ્ઞાની ગુરુ મળ્યા અને સંતોના હૃદયની વાત ખોલી પોતે અનુભવ કરીને એ કહે છે કે ચાલતી જે વાતો અજ્ઞાનીની છે ને પરસ્પર ઉપદેશ આપે છે કે રાગાદી જીવના પરિણામ છે, જીવ કરે ને દુઃખને ભોગવે, એ રાગાદી પરિણામ જીવના નથી. ભાઈ પ્રભુ શાંતિથી તારા હિતની વાત છે. જ્યાં સુધી રાગ ને જીવના પરિણામ માને ત્યાં સુધી અપ્રતિભૂત લક્ષણ બાંધ્યું છે. મારામાં રાગ ને રાગમાં હું એમ રાગની આરે એકત્વ બુદ્ધિ છે, ત્યાં સુધી અપ્રતિભૂત અજ્ઞાની છે. એ તો લક્ષણ બાંધ્યું, રાગમાં હું ને હુમાં રાગ, મોહાદિ અંતરંગ પરિણામો તથા નો કર્મ શરીર આદિ, શરીર આદિ એક શરીરને નો કર્મ કહેવાય અને શરીરથી બાહ્ય પદાર્થ બીજા એને પણ નો કર્મના બે ભેદ છે, બંધ અને અબદ્ધ. શરીરને બંધ નો કર્મ કહેવાય અને શરીરથી બાહ્ય પદાર્થો છે અને અબદ્ધ નો કર્મ કહેવાય. તો કહે છે કે નો કર્મ શરીર આદિ બાહ્ય વસ્તુઓ, હો હો આ બધી બાહ્ય વસ્તુઓ છે. હવે કેવું કે મોહવાદી અંતરંગ પરિણામ અને એને કેવી પાય વસ્તુ સમજાય છે? એમ કહ્યું કે કર્મ મોહવાદી સ્વભાવ ભાવ પુનપાપના પરિણામ ભાવ આશ્રવ ની વાત ચાલે છે, એ અંતરંગમાં ઉત્પન્ન થાય છે એટલે પરાત્રે જીવની વિભાવ પર્યાયમાં પ્રગટ થાય છે, તો પણ તે પાય વસ્તુ છે, એ જીવ તત્વ થી બાહ્ય છે. એ બાહ્ય વસ્તુઓ બહુવચન, બાહ્ય વસ્તુઓ કર્મના પરિણામ અને નો કર્મના પરિણામ, બાહ્ય વસ્તુઓ કે જેવો કે જેવો બધા ઉદગમના પરિણામ છે ભાઈ, ઉદગમના પરિણામ છે. એ જીવની જાત નથી, જીવમાં થતા નથી, જીવની બાહ્ય થાય છે. એ બધા બાહ્ય તત્વો છે, બહિર તત્વો છે, અંતર તત્વો નથી, બહારમાં થાય છે. એના જ્ઞાનની સ્વચ્છતામાં જણાય ખરા, પણ જણાતા એ કઈ ઉપયોગમાં એ પૂતગલના પરિણામ આવતા નથી. ચેતનના પરિણામમાં, ચેતનની સ્વચ્છતામાં ભલે એ પૂતગલના પરિણામ પ્રતિભાસે તો પ્રતિભાસો, પણ એ પરિણામ કઈ જીવમાં આવતા નથી અને જીવના ઉપયોગમાં એ પરિણામ આવતા નથી. જીવમાં તો આવી શકે જ નહીં, સામાન્ય સ્વભાવમાં તો એનો પ્રવેશ ન થાય, પણ વર્તમાન વર્તતો જે ઉપયોગ જે સ્વચ્છ છે એમાં પણ એનો પ્રવેશ થતો નથી. ઉપયોગમાં ઉપયોગ કો ઉપયોગ નહીં ક્રોધાદિમાં છે, ક્રોધ ક્રોધ નહીં, નિશ્ચય ક્રોધ નહીં ઉપયોગમાં, એ વાત કરે છે. ભેદ જ્ઞાનની બહુ સી વાગે છે. દેવસીભાઈ બોલે છે, બોલો એકાદ્રીટી ભાઈ બોલો, બહુ સારો મતબાદ બેઠી છે. અહીંયા મહાવીરજી ક્ષેત્રમાંથી પધાર્યા, આત્મ અનુભવ થયો. આત્મ અનુભવ થયા પછી ઉગણી ઉગણી વખત આ સમયસાર ને જાહેરમાં મૂક્યું. કરુણાનો સાગર તો અનાદિકાળથી જીવ એમ માની બેઠો છે કે રાગાદી પરિણામ જીવની સત્તામાં થાય છે. જીવ એને જોયો નથી ને, એટલે એમ એને ભ્રાંતિ થઈ કે જીવની સત્તામાં થાય છે. જીવ જોયો જે એને તો કહે છે કે જીવની સત્તાથી બહાર ભિન્ન સત્તામાં થાય છે. એની સત્તા ભિન્ન છે, બાહ્ય પદાર્થ છે એ. ચેતન એક ને બીજું ઉદગલ એક ચેતનના પરિણામમાં ઉપયોગ થાય છે અને ઉદગલના પરિણામ રાગ રૂપે થાય છે. એ ઉપયોગમાં રાગ જણાય, પણ ઉપયોગમાં રાગ આવી શકતો નથી. છતાં એક પણાની માન્યતા જ્યાં સુધી રાખશે ત્યાં સુધી અપ્રતિભૂતની છે. એ રાગને પોતાનું માને, પણ એ જીવનો થાય નહીં. દેહને પોતાનું માને, દેહ પોતાનો થાય, અને પૈસા મકાન, જેમ મકાન ભીન એમ રાગ ભીન છે. મકાન એ નો કર્મના પરિણામ છે, ને રાગ છે એ કર્મની જાત, પૂતગલની જાત છે, એના પરિણામ છે. પંચાધ્યાય કરતા એ ફરમાયું કે જેમ પૂતગલ દ્રવ્ય મૂર્તિ છે એમ જળ કર્મ પણ મૂર્તિ છે. એના સંબંધથી થવાવાળા જીવમાં જે ભાવ ક્રોધ એ પણ મૂર્તિ છે. આહા, અમૂર્તિક પણ એને કહ્યું, અને નિશ્ચયની દ્રષ્ટિમાં તો એ ખરેખર મૂર્તિક છે, એ અમૂર્તિક નથી, આત્મા અમૂર્તિક છે. અહીંયા કહે છે કે ભાઈ બધા પૂતગલના પરિણામ છે, જુદું નીકળ્યું. તારી માન્યતા કરતા વાત જુદી નીકળી. સોનગઢના સંતે ઢંઢેરો પીટ્યો કે આ બધા પરિણામો તમે જીવના માની બેઠા છો, એ જીવના નથી, એ બધા પૂતગલના ભાવો છે. પૂતગલના સંબંધથી થાય છે, પૂતગલના લક્ષથી થાય છે, પૂતગલના આશરે થાય છે, માટે તેને પૂતગલના પરિણામ કહેવામાં આવે છે. કોણ? દ્રવ્યકર્મ મૂર્તિ પૂતગલના પરિણામ છે. દયા દાન કરુણા કોમળતાના પરિણામ, વ્રત તપ જપ વ્યવહાર રત્નત્રયના પરિણામ એ જીવના નથી ભાઈ. પ્રભુ આ બધા પૂતગલના પરિણામ છે બાપુ. એ જીવની જાત નથી, જીવની આશ્રય થતા નથી. જીવમાં તો જ્ઞાન થાય છે, જીવમાં રાગ ન થાય. સત્તા ભિન્ન છે બેની. એ જીવો બધા ઉદગલ ના પરિણામ છે, બધાય ચૂકતે કર્મ ના પરિણામ કે નો કર્મ ના પરિણામ. કર્મ ના પરિણામ શું અને નો કર્મ ના પરિણામ શું? સ્પર્શ સ્કંધ વર્ણ એ નો કર્મ ના પરિણામ, અને રાગ દ્વેષ મોહ એ કર્મ ના પરિણામ છે. કર્મ ના પરિણામ માં રાગ નહીં, પણ કર્મ ના પરિણામે રાગ છે. રાગ એ કર્મ ના પરિણામ છે, ઉદગલ ના પરિણામ છે. અને આત્માનો તિરસ્કાર કરનારા છે. જ્યાં થોડો શુભ ભાવ થયો ત્યાં હોશ આવી ગઈ કે આજનો દિવસ સફળ થયો. શુભ ભાવ આવે એક વાત, અને શુભ ભાવ માં રુચિ રાખવી ને આથી લાભ માનવો એ બીજી વાત છે. કહે છે કે એ આત્માના તિરસ્કાર કરનારા ભાવો સ્વભાવ છે, અનાદર કરે છે આત્માનો. એ આત્મા નથી, આત્માના પરિણામ પણ નથી. આત્માનો તિરસ્કાર કરનારા છે, અનાદર કરનારા પરિણામો છે. જે ભાવે તીર્થંકર કર્મ ની પ્રકૃતિ નો ભંગ થાય, જ્ઞાની ને જ ભંગ થાય. અજ્ઞાની ને કર્મ નો ભંગ એ તીર્થંકર નો પ્રકૃતિ નો ન થાય. પણ જે ભાવે ભંગ થાય છે ભાવ શુભરાજ, એ પણ ઉદગલ ના પરિણામ છે ભાઈ, એ જીવ ના પરિણામ નથી. અધ્યાત્મ ની દ્રવ્યાન યોગ ની સૂક્ષ્મ વાતો એ ઝીલનારા તણે કાળ ઓછા જો, અને કેનારા પણ વિરલ ક્યાંક ક્યાંક જ હોય. બાકી તો રાજીવમાં થાય, રાજીવમાં ભીતમાં થાય, લાકડામાં થતું હોય છે. એમ મત કરી ઉડાડે નિશ્ચયની ભાઈ, એ મશ્કરી કરવી સારી નથી. તારા આત્મા આટલી જ ભૂલ પાસ છે, ઉદગલના પરિણામ અને માને પોતાના પરિણામ. પાણી મલિન થયું દરબાર, એ મલિન પરિણામ છે માટીના પરિણામ, અને માને એ પાણીના પરિણામ. બસ એ ભૂલ છે મોટી. સમજે તો સહેલું છે, અઘરું તો નથી. પોતાનો પક્ષ છોડી જરાક, અને સંતો સમજાવે છે એ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. રાજ પોતે અત્યાર સુધી ભલે માનતો હોય ને કેતો હોય કે રાજીવ ના પરિણામ, પણ જયારે 19 કાકા સામે આવે ત્યારે એને અત્યારે મૂકી દેવાય. આજ સુધી હું માનતો હતો કે રાજાજી જીવના પરિણામ છે, અને માનતો હતો તેથી મને સમ્યક દર્શન નથી થયું, એ હકીકત છે. હવે આજે જયારે સંતો મને કહે છે કે રાજાજી ઉદગલ ના પરિણામ છે, સ્વીકારી લે. જ્ઞાન જીવના પરિણામ અને રાગ ઉદગલના પરિણામ બે વિભાગ છે જુદા. આત્માનો તિરસ્કાર અનાદર કરનારા ભાવ છે, એને આવકાર આપે. તું તારો અનાદર કરે ને તું એને આવકાર આપ. આજે શુભ ભાવ બહુ સારો થયો. શુભ ભાવ તારામાં થાય છે કે તારામાં શુભ ભાવ છે એવું જ્ઞાન થાય છે, કે એ જ્ઞાન માં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય છે એવું જ્ઞાન થાય છે? તારામાં થાય છે શું? રાગ થાય છે કે જ્ઞાન થાય છે? કે જ્ઞાન થાય છે. એ જ્ઞાન કેવું થાય છે? રાગ જણાય એવું જ્ઞાન થાય છે, કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય છે એવું તારામાં જ્ઞાન થાય છે? ભાઈ તારામાં જ્ઞાન તો જ્ઞાયક નું થાય છે. જ્ઞાયક નું જ્ઞાન છે, આત્માનું જ્ઞાન છે, રાગ નું જ્ઞાન નથી. રાગ નું જ્ઞાન હોય તો જ્ઞાન તે રાગ થઈ જાય, જ્ઞાન નો નાશ થાય, એમ કોઈ કાળે બનવાનું નથી. માટે કહે છે કે તિરસ્કાર કરનારા ભાવો આ વર્તમાન દુઃખનું કારણ, અને ભવિષ્યમાં કર્મ બંધાય તે પણ દુઃખના નિમિત્ત ઉભા થાય એમાં.